તારીખ 11-10-1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 9, પાના નંબર 5 અને 6. મૂળ કેસેટમાં પ્રવચન સાથે પિક્ચરના ગીત આવે છે.
મહત્વની શિખામણ પણ છે કે આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. આ એક મહત્વની વાત છે. દ્રઢતાની અપેક્ષાએ કોઈ પણ પ્રસંગોની શિખન પાછળ થાય, ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગો થાય, એના માટે આકાશ પાતાળ ભલે તો પણ આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. પોતાના પુરુષાર્થને છોડ્યા વિના સર્વકાર્યમાં આત્માર્થનું લક્ષ્ય રાખવા, આત્માનું પ્રયોજન સદાય અર્થ નામ પ્રયોજન છે. આત્મહિતરૂપ જે પ્રયોજન છે એ પ્રયોજન સદાય એવો લક્ષ્ય ક્યારે પણ ન ચૂકે, એને આત્માર્થનું પોષણ ચાલુ રહે છે. જો લક્ષ્ય ચૂકી ગયું તો એ લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ બીજે રસ્તે ચાલી જશે, આત્માનું હિત થાય એ રસ્તો નહીં. ક્યાંય પણ સીધી કે આડકતરી રીતે આત્માર્થથી પ્રતિકૂળ જવાતું હોય તે કાર્ય કરવું નહીં. આવું શિક્ષણ અને સૂક્ષ્મ લક્ષ્ય બિંદુ મનુષ્યના જ્ઞાનમાં હોવું જોઈએ. આગળ એ વિશે આપણે શરૂઆતમાં બહુ ટૂંકામાં આવ્યો છે. અહીંયાના ઉપનામૃતના ઉદ્ધરણથી આ વાતને વધારે સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે સીધી જે આડકતરી રીતે આત્માર્થથી એટલે આત્માના પ્રયોજનથી પ્રતિકૂળ જવાતું હોય તે કાર્ય કરે નહીં. કેમ ન કરે? એનું જે લક્ષ્યબિંદુ છે આત્મજી, એમાં એનો ઉપયોગ સૂક્ષ્મ છે અને એના ઉપયોગમાં ઉગ્રતા એટલે શિખાશ પણ છે. બે વાર્તા થશે, એક ઉપયોગમાં ઉગ્રતા પણ છે અને શિક્ષણતા પણ છે. શિક્ષણતા છે ત્યાં એ ઢીલી પોતી વાતથી પણ આત્મજીતને ગૌણ કરવા માંગતો નથી અને સૂક્ષ્મ છે એટલે થોડો પણ ભૂલથી બીજી રીતે જવાય એવું પણ એને ગમતું નથી. આવું લક્ષ્યબિંદુ મનુષ્યના જ્ઞાનમાં હોવું શકે છે. આટલા ટુકડામાં તે વાત નીકળે છે, આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. એમાંથી આપણે કે પોતાના લક્ષમાં એ લક્ષ્મી પોતાના લક્ષમાં પોતાનું હિત વસેલું હોવાથી એ હિતની વિરુદ્ધ જે કાંઈ પોતાના જ પરિણામ છે એમાં એનો ઉપયોગ સૂક્ષ્મતાથી કામ કરે છે. જ્યાં પ્રયોજનની પકડ તીવ્રપણે ઉગ્રપણે હોય ત્યાં તે પ્રયોજનના વિષયમાં ઉપયોગ આપોઆપ સુખી થઈ જાય છે. હા, ચાલતા ઉપયોગમાં ચાલતું જે પરિણામ છે એમાં આ એક નોંધણી થવી જોઈએ કે આ મારા પ્રયોજનને અનુકૂળ છે કે આ મારા પ્રયોજનને પ્રતિકૂળ છે. આટલી નોંધણી થવી જોઈએ. હા, તો એમાં પણ પ્રયોજનથી વિરુદ્ધ છે તો એને એને નકારાવવો જોઈએ. એને એને નકારાવવો જોઈએ. નકારાવવો જોઈએ એટલે એ રીતે કે આ કરવા લાયક છે ને કરું છું એને નહીં ચાલતા કરવું પડે અને કરવા લાયક છે ને કરવું પડે એમાં તે જો કરવા લાયક છે એમ સમજીને કરે તો અનુકૂળતામાં રસ ચડ્યા વિના રહે નહીં અને પ્રતિકૂળતામાં ખેદખિન્નતાનો રસ ચડ્યા વિના રહે નહીં. અનુકૂળતામાં અનુકૂળતાનો હર્ષનો રસ ચડ્યા વિના રહે નહીં અને પ્રતિકૂળતામાં ખેદખિન્નતાનો રસ ચડ્યા વિના રહે નહીં. જો એને કરવું પડે છે, કરવું નથી થતા કરવું પડે છે તો અનુકૂળતા વખતે એમ જાણે છે કે અનુકૂળતા થઈ તો કોઈ પૂર્વ કર્મ નહીં, એવો યોગ છે. એથી કાંઈ વર્તમાન પ્રયત્નોનો તો એમાં કાર્યગત ઘણો નથી અને અનુકૂળતા થઈ તો એમાં કાંઈ રસ લેવા જેવું નથી. પ્રતિકૂળતા આવી તો એમાં ખેડાવા જેવું નથી, ખેડખીન થવા જેવું નથી. એ વાતની એની જાગૃતિ એટલે એ કાર્ય થવા કાળે પણ પોતાના આત્માર્થનું પોષણ મળે એવું લક્ષ તો એનું ચાલુ ને ચાલુ રહે છે. આમાં મુખ્ય કાર્ય લક્ષને થાય, પછી લક્ષને અનુસરીને પરિણામ થાય છે, આપોઆપ બધા યથાર્થ થાય છે. જો લક્ષ એનું બરાબર નથી તો એના બાકીના પરિણામ છે એ બરાબર થતા નથી. બીજા ઉદયમાં તો બરાબર થાય જ નહીં. જે પૂર્વકર્મના સાંસારિક કાર્યના ઉદય છે એમાં તો પરિણામ બરાબર થાય જ નહીં, પણ શાસ્ત્રના વાંચનમાં પણ એના પરિણામ બરાબર થાય નહીં. કેમ કે લક્ષ્ય બરાબર નથી. ત્યાં પણ એ વહેંચણી નહીં કરી શકે કે મારા પ્રયોજનની વાત કેટલી નીકળી આવી ને મારા પ્રયોજન વગરની વાત કેટલી નીકળી આવી. વગર પ્રયોજનની વાતમાં પણ રસ લઈ લેશે, પ્રયોજનની વાતમાં ઉપર ઉપરથી ચાલ્યો જશે. ક્યાંય ભૂલ થવાની, જ્યાં સત્શાસ્ત્ર જેવું સત્શાસ્ત્ર સામે છે ત્યાં જો ભૂલ થતી હોય લક્ષ્યના યથાર્થ લક્ષ્યના અભાવને લીધે જો ત્યાં પણ ભૂલ થતી હોય તો સાંસારિક કાર્યોમાં તો પછી એને કાંઈ ઠેકાણું રહેવાનો પ્રશ્ન જ રહેતો નથી. ત્યાં તો એ ચોક્કસપણે અનુકૂળતામાં અનુકૂળતાના તીવ્ર રસની વિધિ લેશે એટલે અનુકૂળતાને ઘણી મુખ્યતા આપી દેશે અને પ્રતિકૂળતા આવશે ત્યાં પણ અનુકૂળતા ન આવી એમ સમજીને પણ ઘણી મુખ્યતા એને આપી દેશે. લક્ષ્યનો વિષય મુખ્ય રહે છે અને લક્ષ્ય જો આત્મહિતનું છે તો આત્મહિતનો વિષય મુખ્ય રહે છે અને ઉદયના કાર્યો ગૌણ થાય છે. જ્ઞાન દશામાં બીજું શું છે? જ્ઞાન દશામાં જ્ઞાનીને ઉદયગત કાર્યો નથી એવું તો કાંઈ નથી. મનુ દશા સુધી પંચમાવ્રતના પરિણામો પણ ઉદયગત કાર્યોમાં જાય છે, પણ એ બધું એને ગૌણ છે. જેટલા કોઈ શુભાશુભ કાર્યો અને શુભાશુભ ઉપયોગ ચાલે છે એ ગૌણ છે. મુખ્ય છે પોતાનો આત્મા અને આત્માનું હિત, આટલું મુખ્ય છે. કેમ કે એ લક્ષ્યનો વિષય થઈ જાય છે. માટે આત્માનું લક્ષ્ય હોય તો શું છે? આત્મહિતનું જે લક્ષ્ય હોય તો તે જરૂર પોતાનો આત્માર્થ ક્યાં છે એના ઉપર જો બરાબર જાગૃતિ હોય તો અનુકૂળતા પછી પોતાનું રસ છૂટી જાય, આપોઆપ છૂટી જાય. કેમ કે ત્યાં મુખ્યતા થતી જ નથી, આત્માર્થના વિષયની મુખ્યતા જળવાયેલી રહે છે, ચાલુ ને ચાલુ રહે છે, તો બીજે મુખ્યતા થતી નથી. કે ઉદયગત કાર્યોમાં અનુકૂળતા આવી તોય શું, પ્રતિકૂળતા આવી તોય શું, જેની કિંમત ગઈ એની પછી મુખ્યતા આવતી નથી. જગતમાં મુખ્યતા કરવા માટે કોઈ બુદ્ધિની વિશાળતાની જરૂર નથી. ઓછામાં ઓછો બુદ્ધિવાળો જીવ પણ જ્યાં પોતાનું પ્રયોજન છે ત્યાં મુખ્યતા કરે છે. ત્યાં કંઈ વધારે બુદ્ધિ હોય તો વધારે મુખ્યતા કરે એવું કાંઈ નથી. તદ્દન ઓછી બુદ્ધિવાળો હોય તો પણ એની મુખ્યતા વધતા જ કરે જ્યાં એને પોતાના હિત માનેલું હોય ત્યાં. જગતમાં તો આર્થિક પ્રયોજન હિતનો વિષય છે, તો એમાં ઓછી બુદ્ધિવાળો હોય કે વધારે બુદ્ધિવાળો હોય, મુખ્યતા તો જેટલા રસથી જે કરે તેને થાય એમાં બુદ્ધિની અપેક્ષા નથી. કરી ઓછી બુદ્ધિવાળો પણ તીવ્ર રસથી મુખ્યતા કરી શકે નથી કરી શકતો. એટલે મુખ્યતા કરવી એ તો પ્રયોજનના વિષયને એણે કેટલી કિંમત આપી છે એના ઉપર આધાર છે. સામાન્ય રીતે જ્યાં જેને પ્રયોજન માન્યું છે ત્યાં તેણે તેનું સર્વસ્વ માન્યું છે. ખરેખર તો શું છે, એનું સર્વસ્વ હોવાથી ત્યાં એની મુખ્યતા રહ્યા જ કરે અથવા અત્યંત મુખ્યતા થાય છે. અહીંયા આત્મા સર્વસ્વ છે, આત્માનું હિત સર્વસ્વ પણ એ જેને છે એવા લક્ષમાં એની જ મુખ્યતા રહે ને બાકી બધું આપોઆપ ગૌણ થઈ જાય છે. જેને પ્રતિકૂળ પ્રસંગો કહે છે એવા અનંતવાર થઈ ગયા, શું આત્મામાંથી ચાલ્યું ગયું, ઘટી ગયું, આત્મામાંથી શું મુકાઈ ગયું. અને જેને અનુકૂળ પ્રસંગ કહે છે એવાને એથી વધારે અનંતવાર અનુકૂળ પ્રસંગો થઈ ગયા, શું આત્મામાં એનાથી આવી ગયું કે શું થઈ ગયું આત્મામાં વૃદ્ધિ ગઈ, તેમાં બધું વધ્યું શું આત્મા, અથવા પણ શું થયું એમાં, તો કાંઈ નથી, એની કિંમત ગઈ છે. સંયોગોની અનુકૂળતા અને પ્રતિકૂળતાની કિંમત ગઈ છે એટલે એનો રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. અને નહી તો રસ આવ્યા વિના જેની કિંમત આપે છે એ બાજુનું લક્ષ થઈ જાય છે, જેનું મૂલ્યાંકન વિશેષ થાય છે એનું લક્ષ રહી જાય છે. એની કિંમત આપી આ જ્ઞાને એની કિંમત આપી બુદ્ધિએ પછી એ લક્ષનો વિષય થઈ જાય છે. આ તો કિંમતી ચીજ છે, કિંમતી ચીજની જાળવણી, કિંમતી ચીજની સાવધાની આપોઆપ જ થાય છે. સ્વાધ્યાયનો મૂળ હેતુ જ એ છે કે તું સત્ય અસત્યનું મૂલ્યાંકન કર, પરમ સત્ય એવું જે તારું સ્વરૂપ અને એના અનુભવનો જે માર્ગ પરમ સત્ય છે એનું મૂલ્યાંકન કર, કે જેના ફળમાં સાદી અનંત 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 સમાધિ સુખ છે. અને એ છોડી દે તો એ સિવાય જેટલું કાંઈ છે એમાં ચાર ગતિના ભવ બ્રહ્મ. જ્ઞાની પણ ભવભ્રમણના ભયથી તો ભયભીત છે, એક અપેક્ષાએ જ્ઞાની નિર્ભય છે કે પોતાના અવ્યાબાધ સ્વરૂપને કોઈ કાંઈ કરી શકે નહીં. તેથી આ ગમે તેટલી સંયોગોની ઉથલ પાથલ થાય તો પણ જ્ઞાની નિર્ભય છે. પણ ભવભ્રમણના કારણરૂપ જે પરિણામ, એ પરિણામથી તો જ્ઞાની પણ ભયભીત છે. આત્માનું અહિત થાય એનાથી ભયભીત છે. મુમુક્ષુ પાત્રતાનું પણ એ લક્ષણ છે કે જે પોતાના અહિતરૂપ પરિણામ થાય તેનાથી તેને ભય થાય. હિંમતજી તો એક જગ્યાએ એવું લખે છે કે મુમુક્ષુને અજ્ઞાન જેવડો બીજો કોઈ મોટો ભય નથી, એમ લખ્યું છે. એને અજ્ઞાનનો એટલો મોટો ભય છે કે આ અજ્ઞાન છે, સ્વરૂપનું અજ્ઞાન છે, ચાર ગતિમાં પરિભ્રમણ કરાવશે. અહીં તો અત્યારે આટલી પણ આત્માની વાત સાંભળવા મળે છે ને, વિચારવા મળે છે, પછી એ નહીં મળે એવી પરિસ્થિતિ છે. ચાર ગતિના પરિભ્રમણની પરિસ્થિતિ એવી છે કે ક્યાંય આત્માની વાત નથી સાંભળવા મળે, વિચાર કરવાની કોઈ અવકાશ નથી. બસ ઉદયમાં અત્યારે તીવ્રતાથી લાગ્યો તો પછી તો એવો લાગ્યો રહીશ, એવો લાગ્યો રહીશ, કે ઉદય સિવાય તારા પરિણામ બીજું કાંઈ વિચારવા માટે જગ્યા જ નહીં રાખે. આ સ્થિતિ માટે એમ કહે છે કે એક વાર ઉદયને ગૌણ કરીને, અરે આખા ભાવને ગૌણ કરીને આત્મહિતની ને આત્માની નિષ્ઠા કરી. અહીંયા આટલી તક છે, લાભ લીવો હોય તો લઈ, પછી તક નથી. ચાર ગતિમાં ક્યાંય બીજે તક નથી. તેથી સીધી કે આડકતરી રીતે, કેટલો ઉપયોગ સૂક્ષ્મ હોય છે કે આડકતરી રીતે પણ આત્મહિતથી વિરુદ્ધ જવાતું હોય તો એના લક્ષમાં આવી જાય. અને એવો તીક્ષ્ણ ઉપયોગ હોય કે એનો બરાબર કડકાઈથી નિષેધ કરે, એ તીક્ષ્ણતા બતાવે, કડકાઈથી નિષેધ. આવું મુમુક્ષુના જ્ઞાનમાં હું હટે છે, તેમજ સ્વકાર્ય કરતા કોઈ પણ પ્રતિકૂળતા વશ સ્વકાર્યને ચૂકવું નહીં, જે જે ચડ્યો તે પૂર્ણ કરજે, એમ કીધું છે ને. એટલે આત્મહિતનું જે કાર્ય છે, પ્રતિકૂળતાને વસ્તે સ્વકાર્યને ચૂકવું નહીં. પ્રતિકૂળતા આવે અને પરિણામ પ્રતિકૂળતામાં ખેડાઈ જઈને ખેડતીન થઈને રોકાઈ જાય, એ રીતે પ્રતિકૂળતાને મહત્વ આપવા જેવું નથી. શરીરની વેદના ઉપડે ત્યારે પણ તું એનાથી ભિન્ન જ્ઞાનના પ્રયત્નમાં સાવધાન રહેજે, એમ કે છે. બીજી બધી પ્રતિકૂળતા તો દૂર ક્ષેત્રવર્તી ઉદગળોના પરિણામ છે, પણ આ શરીરના પરિણામ તો એટલા દૂર ક્ષેત્રવર્તી નથી. શરીર યોગ જેને, શરીર સાથે કાય યોગ જેને જોડાણ છે, એવા પુદ્ગળોના પરિણામમાં ફેરફાર થાય અને અસાતા વિધિ આવે તો પણ તું તારા જ્ઞાનને સંભાળજે, તારા ભિન્ન જ્ઞાનને અવલોકજે. આમ તો બહુ સરસ કહે છે, નિર્જરા અધિકાર છે સમીક્ષા, ત્યાં જ્ઞાનને સ્વયં સ્વસંવેદ્યમાન, એમ કહ્યું છે. સ્વયં સ્વસંવેદ્યમાન છે, એક કળશ એવો છે કે તું હજારો ગમે ક્રિયા કર, તપો ભારેણ, એમ લખ્યું છે. મહાવ્રત આદિના તપના ભારથી તું ગમે તેટલી ક્રિયાઓ કર, પણ જ્ઞાન ગુણ વિના તને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, એવો એક શ્લોક છે. પ્રાપ્ત થવાની ક્ષમતા ધરાવતું નથી, પ્રાપ્ત ક્ષમંતે નહીં. ત્યાં એ વાત લીધે છે કે કેવું છે આ જ્ઞાન પદ, કે સ્વયં સંવેદ્યમાન છે. એટલે એમ કહે છે એમાંથી તો કે જે સ્વયં એટલે પોતાની મળે, અને સંવેદ્યમાન છે એટલે સારી રીતે વેદનમાં આવી શકવા યોગ્ય છે. જે જ્ઞાન પોતાની મળે સારી રીતે પોતાનું સ્વસંવેદન માં રહી શકે છે, સ્વસંવેદન રૂપ થઈ શકે છે, એવું તો એ સ્વસંવેદ્યમાન પદ પોતે જ છે. જ્ઞાનમાં જ્ઞાનનું સંવેદન ક્યાંય બહારથી લાવવું છે? જ્ઞાનમાં જ્ઞાનનું સ્વસંવેદન કાંઈ બીજા ગુણથી લાવવું છે? બીજા પદાર્થથી તો લાવવાનો પ્રશ્ન નથી, કેમ કે બીજા તો પદાર્થો જડ છે. જે જળ ક્રિયા કરે છે એ તો બધા જળ પદાર્થ છે, પણ આત્માના ને આત્માના બીજા કોઈ ગુણ માંથી એનું સંવેદન લાવવાનો પ્રશ્ન નથી, કેમ કે પોતે જ સ્વસંવેદ્યમાન છે, સ્વયં સંવેદ્યમાન છે. સ્વયં એટલે આ પોતાની મેળે જ એનું સ્વસંવેદન એની અંદર રહેલું છે, પણ જીવનું લક્ષ્ય એના ઉપર નથી. એટલે અનુભવાતો હોવા છતાં અનુભવમાં આવતો નથી, વેદાતો હોવા છતાં પણ વેદનમાં આવતો નથી. વેદાય છે તો ખરો, પણ છતાં વેદનમાં આવતો નથી, કેમ કે લક્ષ નથી. જેમ આ વાગે છે ને, લક્ષ ન હોય તો એ સંભળાતું હોવા છતાં સંભળાતું નથી. લક્ષ પર ઉપયોગ રહ્યો એટલે ખલાસ, ઉપયોગ ધરે ત્યારે એને એમ થાય કે આ માગે છે, પણ ઉપયોગ નથી ત્યાં તો. ઉપયોગ એબસન્ટ થઈ ગયો, ત્યાંથી ખલાસ થયો એ એના મને ઉપયોગ ઉપયોગમાં. એવી રીતે સ્વસંવેદ્યમાન છે પણ એના ઉપર જો ઉપયોગ નથી, ઉપયોગ બહાર છે તો એ વેદાતો હોવા છતાં વેદાતો નથી. એટલે કોઈ પણ પ્રતિકૂળતા વશ સ્વકાર્યને ચૂકવું નહીં, તેવી જોરવાળી ભાવના હોવી છે. તેથી તેવી જોઈએ, તેવી જોરવાળી ભાવના હોવી ઘટે છે. પ્રકરણ ચાલ્યું છે ભાવના, કેવી ભાવના હોય, પોતાનું કાર્ય કરવાની ભાવના કેવી હોય. કે પ્રતિકૂળતા આવે ત્યારે તો એ પોતાની ભાવનામાં વધુ જોર પકડે, એનું નામ ભાવના. પ્રતિકૂળતા આવે ત્યારે ભાવના છોડી દે એનું નામ ભાવના નહીં, પણ પ્રતિકૂળતા આવે ત્યારે ઓર એની ભાવના વધી જાય એનું નામ ખરી ભાવના. અથવા યોગ્ય ભાવનામાં તો એમ જ થાય ને બીજી રીતે ન થાય એમ કહેવું છે. એવી જોરવાળી ભાવના હોવી ઘટે છે. આ વિષયમાં પૂજ બહેનશ્રીના વચનામૃતમાં એક પડખાથી મુક્ષુ જીવને અત્યંત ઉપયોગી માર્ગદર્શન મળે તેવું નિરૂપણ છે, જેનો સારાંશ એવો છે કે જે મુમુક્ષુ જીવને સંસારના ઉદય પ્રસંગો પ્રત્યે કંટાળો આવે, સંસારના કાર્યો કરવા તે ઉપાધિમય લાગે અને તેથી તેમાં પ્રવર્તન પડે ત્યારે ઘણી અરુચિ થઈ આવે, અનેક પ્રકારના ઉદયમાં થતા વિભાવનો અંદરથી ત્રાસ લાગે અને જીવનું સંસાર બળ ઘટ્યા કરે. એક છે, મિસપ્રિન્ટ છે. આ વિષયમાં પૂજ બહેનશ્રીના વચનામૃતમાં અનેક પડખાથી એમ લેવું છે, અનેક પડખાથી મુમુક્ષુ જીવને અત્યંત ઉપયોગી માર્ગદર્શન મળે તેવું નિરૂપણ છે. વચનામૃત ગ્રંથમાં તો મુમુક્ષુને માટે જૈન ગીતા જેવું એ નાનકડું પુસ્તક છે, જૈન ગીતા જેને કહીએ. ગીતા એટલા માટે કહે છે કે લોકોમાં એવી એક પદ્ધતિ છે, બીજા શાસ્ત્રો તો બધા મોટા મોટા છે, ગીતા નાનું પુસ્તક છે. આમ તો લગભગ 700 શ્લોક છે, પણ છતાં 2 લીટીનો એક શ્લોક બહુ મોટા શ્લોક નથી, નાનો ગ્રંથ છે. રોજ એ લોકોને લગભગ જેને એ બાજુનું વલણ હોય એ રોજ વાંચે. આ મુમુક્ષુ માટે આ ગ્રંથની અંદર એવી વાત, અનેક પડખેથી મુમુક્ષુની ભૂમિકામાં માર્ગદર્શન મળે એવી અનુભવ સિદ્ધ પ્રયોગ સિદ્ધ અનેક વાતો લખી છે, અને બિલકુલ અનુભવની જ વાત અનુભવ ગોચર પણ મૂકી છે. અત્યંત ઉપયોગી માર્ગદર્શન મળે તેવું નિરૂપણ છે. હવે એ ગ્રંથમાંથી સારાંશ લીધો છે, જેનો સારાંશ એવો છે કે એમ કરીને સારાંશ રૂપ વાત લીધી છે. મુખ્ય મુખ્ય એમ મુક્ષુતાના બોલ લઈ લીધા છે કે મુક્ષુ જીવને સંસારના ઉદય પ્રસંગો પ્રત્યે કંટાળો આવે. સામાન્ય રીતે સંસારી જીવને સંસારના ઉદય પ્રસંગોમાં રસ આવે છે, કંટાળો આવતો નથી પણ રસ આવે છે. આમ કરવું છે પછી આમ કરવું છે પછી આમ કરવું છે પછી આમ કરવું છે, એનો રસ આવ્યા કરે. ત્યારે મુમુક્ષુતાના સદભાવમાં એને ઉદય પ્રસંગોમાં કંટાળો આવે છે કે આ બધું કંટાળાજનક કાર્યો છે, આ બધા મારા માટે કંટાળાજનક કાર્યો છે. રસ આપે એવા, રસ ઉત્પન્ન થાય એવા કાર્યો નથી પણ કંટાળો આવે એવા કાર્યો છે. આ એનું લક્ષણ મેળવી લેવા જોઈએ. પરિણામ સાથે સંસારના કાર્યો કરવા તે ઉપાધિમય લાગે અને જે જે કાર્યો કરવા પડે એમાં એને બોજો લાગે, ઉપાધિમય લાગે એટલે બોજો લાગે. જો રસ આવે તો બોજો ન લાગે અને રસ ન આવે તો બોજો લાગ્યા જ ના. પોતે નિરુપાધિ જ્ઞાન સ્વરૂપ હોવાની લીધે જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજી વાત ઊભી થાય એટલે જ્ઞાનને બોજો આવ્યા વિના રહે નહીં. યોગ અન્ય કાર્યમાં દેવો પડે એટલે જ્ઞાનને બોજો આવ્યા વિના રહે નહીં, કેમ કે એનું સ્વરૂપ તો નિરુપાધિક ભાવ છે. જ્ઞાન પોતે સ્વરૂપથી અને સ્વભાવથી તો નિરુપાધિક ભાવ, પણ માત્ર જાણવું એવું એનું સ્વરૂપ છે. એ માત્ર જાણવું એના બદલે કાંઈક કરવું એ જ્યાં ઊભું થાય છે ત્યારે જ્ઞાનમાં બોજો આવ્યા વિના રહે નહીં. અવલોકન હોય તો આ બધા સૂક્ષ્મ પડતા સમજાય. પોતાનું અવલોકન હોય, સ્વભાવ વિભાવ બંને ભાવો ચાલે છે એનું અવલોકન હોય તો આ સમજાય છે કે જ્ઞાન છે એમાં માત્ર જાણવું છે ત્યાં ઉપાધિ નથી, અને અન્ય ભાવ છે એમાં કાંઈક કરવું એવું ઊભું થાય છે, કરવું કે ભોગવવું બંને પ્રકાર એમાં ઉપાધિ ભાવ રહેલો છે, એ બોજાવાળો ભાવ છે. એ ઉપાધિનો બોજો એની અંદર અવલોકન કરે તો સમજાય એવું છે. તેનું અવલોકન કરે પોતાના અનુભવનું. એ ઉપાધિવાળો ભાવ તો પોતાના અનુભવમાં આવે છે, જ્ઞાનમાં જણાય છે, એમાં એને બોજો દેખાય, બોજો જણાય, અને જેમાં બોજો લાગે ત્યાંથી એ ખસે કે ત્યાં ઊંડો ઉતરે કે ત્યાંથી એ ખસ્યા વિના રહે નહીં. પણ ક્યાં સુધી હવે નુકસાન છે એવો ખ્યાલ આવે તો માણસને સહન ન થાય. નુકસાન રોજ નુકસાન, રોજ નુકસાન, ક્ષણે ક્ષણે નુકસાન, એને ક્યાંથી કેટલું સહન કરે? એને સહન ન થાય, સીધી વાત છે. અને જ્યાં ઊભો છે એનું વિશ્લેષણ કરે, જે ભાવમાં ઊભો છે એની તપાસ કરે કે આમાં તું ઊભો રહે છો, આમાં તું ખૂંચી ગયો છો એટલે ચાંચ બૂટતી નથી. ચાંચ શું કરવા બૂટતી નથી? કે વિભાવમાં જીવ ખૂંચી ગયો છે તો વિભાવમાં ખૂંચી ગયો છે યા તો તપાસ કે આમાંથી શું સુખ લેવાનું છે, તું આટલો બધો ખૂંચી ગયો છો. જે ભાવો કેવળ દુઃખરૂપ છે, અત્યંત દુઃખરૂપ છે, એમાં તું શું સુખ લેવા ગયો છો કે ત્યાંથી તને બહાર નીકળવાનું બનતું નથી એવો પૂછી ગયો છો? આ તે કઈ જાત લક્ષ સુધી એટલે પોતાના પરિણામનું મંથન ન થાય, અને જ્યાં સુધી એને પોતાનું મંથન ન ચાલે ત્યાં સુધી તે મંથનના ઊંડાણમાં જઈને આમાં રૂચે છે શું ને અરુચે એવું શું છે એ વિષયનો વિવેક કેવી રીતે કરે. આ તો એકલું મંથન નહીં પણ મંથનના ઊંડાણમાં જવું જોઈએ છે. બહુ સારો બોલ છે નામ રત્ન. ત્રણસો નંબર નો બોલ છે. પરિભ્રમણ કરતા અનંત કાળ વીત્યો, તે અનંત કાળમાં ભૂતકાળ લીધો લક્ષ્મણ. કે આ જીવને પરિભ્રમણ કરતા ચાર ગતિના દુઃખ વેઠતા વેઠતા અનંત કાળ વીત્યો, ક્યાંય સુખ નથી મળ્યું. આ મનુષ્ય ભવ ક્વચિત મળે છે, જવલ્લે જ મળે છે એવા અનંત મળ્યા મનુષ્યના કેટલા, ભાગ્યે જ મળે એવો મનુષ્ય ભાવ પણ અનંત વાર મળ્યો. એનાથી અસંખ્ય ગુણા અનંત, એક ગુણ બે ગુણ હજાર ગુણ કરોડ લાખ અબજ ગુણની અસંખ્ય ગુણ અબજ નારકીના ભાવ કર્યા. એ નારકીના ભાવથી અસંખ્ય ગુણ અનંત દેવના ભાવ કર્યા, અને એ દેવના ભાવ કર્યા એનાથી અનંત ગુણ અનંત, અસંખ્ય ગુણ નહીં પણ અનંત ગુણ અનંત તિર્યંચના ભાવ કર્યા. આટલા ચાર ગતિના ભાવ કર્યા છે, સંખ્યામાં આટલા છે. એક મનુષ્ય ભાવ અનંત વાર, એનાથી અસંખ્ય ગુણ અનંત નારકી, નારકીના થી અસંખ્ય ગુણ અનંત દેવ. કેમ કે શુભ કરતા શુભ વધારે કરી જીવે પરિભ્રમણના કાળમાં, અને એનાથી અનંત ગુણ અનંત તિર્યંચના ભાવ કર્યા છે. એ અનંત અનંત કાળ આ ચાર ગતિના પરિભ્રમણ કરતા કરતા ગયો, તે અનંત કાળમાં જીવે આત્માનું કરવું છે એવી ભાવના તો કરી ઉપર ઉપરથી. મારે હિત કરવું છે, મારું કલ્યાણ કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે. કેમ કે સ્વર્ગમાં ગયો એ તપ તપીને ગયો છે, ક્રિયાઓ કરીને સ્વર્ગમાં ગયો છે, એમને એમ તો ગયો નથી. આત્માનું કરવું છે એવી ભાવના તો કરી, પણ તત્વરૂચિ અને તત્વ મંથન કર્યું નહીં. બે આધારે લીધી, એક સ્વતત્વની રૂચિ કરીને, ગુણની રૂચિ કરીને, બીજું એણે મંથન પણ કર્યું નથી. મંથન કરે તો એમાં તત્વ નીકળે, તાત્વિક વિષય એમાંથી સ્પષ્ટ થાય. તત્વરૂચિ અને તત્વ મંથન કર્યું નહીં, આ સ્વરૂપની રૂચિપૂર્વક એને તત્વ મંથન કર્યું નહીં, અથવા આત્મહિતની રૂચિપૂર્વક પણ એને તત્વ મંથન કર્યું નહીં. હવે છેલ્લી લીટી એમ લખાય છે, પોષાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. એને બીજા કાર્યો કરવા પોષાય ને સમય ચાલ્યો જાય એને પોષાય. એટલે એમ કે છે, પોષાણમાં તો એક આત્મા જ પોષાય તેવું જીવન કરી નાખવું જોઈએ. ઉદયના કાર્યો ગમે તે કરવા પડે, કરવા નથી પણ કરવા પડે તો પણ એની અંદર આત્માનું પોષણ થાય એવું એનું આંતરિક જીવન એને કરી નાખવું જોઈએ. અંદરનું જીવન તો બદલાઈ જવું જોઈએ. આ બહુ કિંમતી માર્ગદર્શન, આવા તો અનેક માર્ગદર્શનના બોલ છે આની અંદર. એટલે એમાં લીધું કે કાર્યો, સંસારના કાર્યો કરવા તે ઉપાધિ મય લાગે, અને તેથી
તેમાં પ્રવર્તવું પડે ત્યારે ઘણી અરુચિ થઈ આવે. પ્રવર્તવું પડે, પ્રવર્તવું નથી પણ પ્રવર્તવું પડે, બધી એ રીતે જ ભાષા લીધી છે. ત્યારે ઘણી અરુચિ થઈ આવે. અનેક પ્રકારના ઉદયમાં થતા વિભાવનો અંદરથી ત્રાસ લાગે. પછી રસ કેટલો આવે, રુચિ કેટલી હોય, અંદરથી એ વાતનો એને ત્રાસ લાગે. આ રીતે અનેક પ્રકારના ઉદયમાં થતા વિભાવનો ત્રાસ લાગે. પ્રતિકૂળતાનો ત્રાસ લાગે એમ નથી કહેવું અહીંયા, કે કાર્ય કરવા ગયો ને હરખું પડતું નથી માટે ગુસ્સો આવે છે એમ નથી. જે અનેક પ્રકારના ઉદયમાં અનેક ભાવો થાય છે, પ્રકાર તો ઉદયનો બદલા જ કરે છે ક્ષણે ક્ષણે, એમાં જે કોઈ વિભાવો થાય છે તેનો અંદરથી ત્રાસ લાગે. શુભાશુભ બંનેમાં અંદરથી ત્રાસ લાગે. એવું છે, દુઃખમાં તો એવું છે, દુઃખમાં તો માર જ પડે છે જીવને. બીજું ત્રાસજનક સ્થિતિ એ લાગે. આ બધી સ્થિતિ છે ત્રાસજનક છે. અંદરથી ત્રાસ લાગે એમ, ઉપરથી ત્રાસ લાગે એમ પણ નહીં, અંદરથી એને ત્રાસ લાગે. છૂટું 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 હોય એ ઉદયના કાર્યોમાં આવે ત્યારે એને તીવ્ર રસે બંધન ક્યાંથી થાય? એના એને જે કાર્યોમાં વિભાવ થાય એનો અનુભવ ક્યાંથી પડે વધારે? કેમ કે અંદર તો એને ત્રાસ લાગે છે. આ તો હજી જ્ઞાની થયા પહેલાની દશા છે. જ્ઞાની થાય એની તો વાત જુદી છે, આખી અલૌકિક વાત છે. લોકો તો જ્ઞાનીના કાળજા માપી શકે એવું નથી, પણ આ તો કેમ થાય છે એ તો હજી જુએ કે આ કેમ થાય છે. આગળ એ થાય એમાં આ પરિસ્થિતિ છે, વચ્ચેની આ પરિસ્થિતિ છે. વિભાવનો અંદરથી ત્રાસ લાગે અને મુક્ષુતાના સદભાવમાં જીવનું સંસાર બળ ઘટ્યા કરે. સંસાર પ્રત્યેના પરિણામમાં એનું બળ છે એ ઘટી જાય, એનું દોષ ન રહે. એટલે શું કે અંદરથી ત્રાસ લાગે. એટલે આમ તો બધા બોલમાં આ મુમુક્ષુતાનો સદભાવ તો લેવો જ જોઈએ. આ મુમુક્ષુતાનો સદભાવ છે મોક્ષની પ્રત્યે એની જે ભાવના છે છૂટવાની, પૂર્ણતાની જે ભાવના છે, પૂર્ણ શુદ્ધ થવું છે, એમાં એનું સંસાર બળ ઘટી જાય. પ્રકૃતિ જોર ખાઈને કદાચ વિભાવ ઉત્પન્ન થાય તો પણ એના પગ પાછા પડે. શું પગ પાછા પડે એમ કહે છે કે નહીં? આ બહુ ગુજરાતી ગુઢ ભાષા છે. આ એનું અંદરથી બળ ક્ષીણ થઈ જાય છે. શ્રીમદજીએ લીધું છે ને, જ્યારે જીવને પોતાનું અસ્તિત્વ નજરાય છે ત્યારે પ્રકૃતિ જોર કરે તો પણ એના પગ પાછા પડે છે. માણસ કહે છે કે તમારું જોર ખોટું હતું, હું તમારા પગ પાછા પડતા હતા. પગ પાછા પડતા હતા એટલે જોર ખોટું ઉપર ઉપરનું, અંદરથી એને ટેકો હતો નહીં એમ એનો અર્થ. હા, એ ઉપરછલનું પ્રકૃતિ ને લઈને વિભાવ જોર ખાઈ જાય તો પણ એને અંદરથી પગ પાછા પડે છે. અંદર સંસાર બળ એનું ઘટ્યા કરે, ઘટ્યા જ કરે એમ. પરિણામ જેમ આગળ વધે એમ એનું સંસાર બળ ઘટ્યા કરે. સંસાર પ્રત્યેની જે જીવની ભાવના તે મોળી પડી જાય તો માર્ગ જરૂર મળે. જો એને સંસાર પ્રત્યેની ભાવના મોળી પડે એટલે એનો રસ તૂટે તો એને માર્ગ જરૂર મળે. એક તો એને સુખ બુદ્ધિ જો છૂટી જાય તો એને રસ બુદ્ધિ પણ છૂટી જાય. સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ છૂટે તો એને અવલોકનમાં આવવું, વિજ્ઞાનના પ્રયોગમાં આવવું, એ ભાવની ભૂમિકા એને તૈયાર થાય. એ પહેલા એ ભૂમિકા એની તૈયાર થતી નથી. અવલોકન પહેલાની છે. આ રીતે જો એને પરિસ્થિતિમાં ચાલતા પરિણમનમાં સાંસારિક વિભાવ ભાવોમાં આ પરિસ્થિતિ થાય તો એને માર્ગ જરૂર મળે. માર્ગ છે એ અંતર્મુખ થવાનો માર્ગ છે, સ્વસન્મુખ થવાનો માર્ગ છે, અથવા પોતાનું સ્વસંવેદ્યમાન જ્ઞાન પદ છે એના સંવેદનને પકડવાનો માર્ગ છે. માર્ગ એટલે ઉપાય છે. એ વિધિ એને ક્યારે પકડાય, એ વિધિ એને ક્યારે હાથમાં આવે કે આ બધા જે અવરોધક ભાવો છે એમાં આ પ્રકારે ફેરફાર થઈ જાય. તો અવરોધક ભાવો એવા ને એવા રહે અને માર્ગ મળે એવું કદી બનતું નથી. એટલે જીવની સંસાર પ્રત્યેની જે જીવની ભાવના તે મોળી પડી જાય તો માર્ગ જરૂર મળે, અથવા એણે સાંસારિક પ્રવૃત્તિ ઉપર એક પ્રકારે તો એને છેડો લાવી દેવો જોઈએ. એ વાતનો કે આ કરવા ખાતર કરવું પડે છે. મુખ્ય કાર્ય તો આ ભાવમાં કરી લેવા જેવું બીજું જ છે, પણ એ કાર્ય કરવાની જેટલી કાર્યક્ષમતા અને પુરુષાર્થ આવવો જોઈએ એ આવ્યા પહેલા જો એ બાજુથી એકદમ હઠ કરવામાં આવે તો પરિણામ કદાચ એથી નીચેના સ્તરમાં ચાલ્યા જાય. એટલે કાર્ય કરે છે એ હોંશથી નહીં, પણ પરિણામનું બેલેન્સ રાખવા માટે કરવું પડે છે. પ્રવૃત્તિનો વિષય એકદમ એડજસ્ટમેન્ટનો છે, વેપાર જેવો છે. વેપારમાં શું કરવું પડે છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે બધાની સાથે. આ નકામી ચીજ છે જેને આપણે એમ કહીએ છીએ ને કે કબર પડી જાય છે. આ કાપડની અંદર કબર પડે છે. અનેક ચીજોમાં એવી હોય છે કે જે ખપે નહીં જલ્દી, તો એને વેચવા માટે એની સાથે બીજી ચીજો રાખવી પડે. એમાં એનો પણ નિકાલ કરવો છે. જે ન નીકળે એનો નિકાલ કરવો હોય ત્યારે એવું પણ થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે. એમ એકદમ અશુભથી જીવ છૂટવા માગે અને કોઈ એમ કે એકદમ શુભમાં આવી જવું અટકી તો ક્યાંક ગોથું ખાઈને તીવ્ર અશુભમાં થયેલો જાય. એ શુભાશુભ શુભાશુભ પરિણામમાં માત્ર એને શું કરવું છે કે પુરુષાર્થ કેમ વધે એ વાતને એના લક્ષ્યમાં રાખીને બધું એડજસ્ટમેન્ટ કરે અને કરવું હોય. એ રીતે એની જો ભાવના મળી પડી જાય તો જરૂર માર્ગ મળે. માર્ગ ન મળે એવું કાંઈ નથી, મળે જ મળે, ન મળવાનો પ્રશ્ન નથી. અને નહીતર કોઈ રીતે મળે નહીં એ વાત પણ એટલી જ છે. અંદરનું કારણ એ છે કે એને પોતાનું પ્રયોજન સમજાણું છે કે આનાથી મારું હિત થવાનું નથી, અથવા એટલો હળવો થયો છે, મુક્ષુ પણ એટલો હળવો થયો છે કે એ ભાવ એને બુજારૂપ લાગે છે. એટલો હળવો થયો છે જેને એમ કહે છે ને કે ભાઈ આ માણસ કેમ આવા પરિણામ કરે છે ને એને કાંઈ લાગતું નથી, તો કે ભાઈ બહુ ભારે કર્મી જીવ છે. નથી કરતા દેવ ગુરુ શાસ્ત્ર તેની વિરુદ્ધ જાય અથવા એમાં પણ અનિતિ કરે, એવા કાર્યોમાં પણ અનિતિ કરે, તો કે ભાઈ બહુ ભારે પરિણામમાં એને કેમ કાંઈ નહીં થતું હોય, તો ભાઈ ભારે કર્મી જીવ છે. જો ભારે કર્મી જીવ હોય ને ભારે પરિણામમાં એને ભાર ન લાગે તો હળવું કર્મી જીવને તો ભારે પરિણામમાં ભાર લાગે જ ને, તો સીધી વાત છે કે નહીં. ગુરુ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે એક તો પોતે 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય અને એમાં માથે 4 મણનો બોજો હોય, એને એમ કે જો ઉપર ચંદ્રમા દેખાય બરાબર, ઉપર 12 વાગે માથે આવે એ વખતે કેવી રીતે જોવે? માંડ માંડ ભાર ઉપાડીને ડોક તો બેસી ગઈ હોય, એમાં એ આખું ઊંચું કેવી રીતે જોવે? એમ જે ઘણો વિભાવ રસમાં લીન રહેતો હોય અને વિભાવની રુચિમાં તરબોળ રહેતો હોય, એને તો કાંઈ ત્રાસ નહીં લાગે ને એને કાંઈ ઉપાધિ નહીં લાગે. પણ કાંઈક હળવો થાય, પોતાનું આત્મહિત કરવાની ભાવના ઉગ્ર હોય તો એ ઉગ્ર ભાવનામાં એને આ બધું થાય. મુમુક્ષુને કેમ થાય? જ્ઞાની થાય તો મુમુક્ષુને કેમ થાય? એની ભાવના છે માટે થાય. આ બધાનો પાયો એની ભાવના છે. આ મૂળ તો ભાવનાનું પ્રકરણ ચાલે છે. પાયામાં જેને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના છે, બહુ ઉગ્ર ભાવના છે, લીધું છે ને ચૈતન્ય, ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, એ બોલ ઉપરથી તો અહીંયા ચાલે છે આગળ વિશે. એ ભાવના જેવી ચીજ છે કે એને આ બધું અંદર થાય છે. પોતાની ભાવના વિરુદ્ધ જે કાંઈ થાય છે એમાં એને એના પ્રત્યેનો નકાર ને નિષેધ, એનો ત્રાસ, એની અરુચિ, એની બોજો, એની ઉપાધિ, આ બધા પ્રકારના ઉપલક્ષણો એના પરિણામમાં એને ભાસવા લાગે છે, એને લાયગા કરે છે. એનું કારણ એની ભાવના છે. ભલે જ્ઞાની થયો એનું ભાવના છે કે નહીં, આટલો સવાલ છે. જો એની ભાવના નથી તો આ પરિણામમાં એને કાંઈ નહીં લાગે. એમને સંસારની ઘટમાળમાં આવેલા જ કરશે ને, એને ઉદયના પ્રસંગોમાં એનું આયુષ ક્યાં ક્યારે કેટલું ચાલ્યું ગયું ને પૂરું થવા એવું એને ખબર નહીં પડે. એકાદો શારીરિક આંચકો આવે તો ભાઈ શું થયું હતું, ભાઈ ઓછીને તો છાતીમાં દુખાવો થયો હતો, હા ત્યારે એમ થાય. એટલે આ તો એવી ચીજ છે કે ઘડીકમાં ફૂ થવાય છે, એવી ચીજ છે. કંઈક કરવું પડશે હો, નહીં તો આમ નામ તો કામ કરતાં 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 તો કેટલો સમય નીકળી ગયો, કેટલા વર્ષ ચાલ્યા ગયા, એમ થાય છે કે નહીં? તો એવી રીતે કોઈને સહેજ કોઈ નિમિત્ત બને તો એમાંથી જાગૃતિ આવે છે. નહીં કરતો બહુભાગ જીવોને તો આયુષ ક્યાં વ્યતીત થઈ જાય છે પ્રવૃત્તિમાં એની ખબર રહેતી નથી. એટલે એ એનું કારણ છે. જ્ઞાનીને તો સુખનો અનુભવ છે એટલે આ ભાવમાં ત્રાસ, કંટાળો, ઉપાધિ, દુઃખરૂપ લાગે. પણ મુમુક્ષુને શું કરવા લાગે છે? કે એની ભાવના છે માટે લાગે છે. જો એને સંસારમાં આગળ વધવાની ભાવના હોય, આવું થવું છે, આવું મહત્વાકાંક્ષા એને સાંસારિક પદની કોઈ પણ એને એ ધ્યેય હોય તો એને ઉપાધિ નહીં લાગે, એમાં એને આગળ વધવું છે માટે. પણ જેને આત્મામાં આગળ વધવું છે એ ભાવના છે, એને તો આ પ્રકાર આવ્યા વિના રહેશે નહીં. આ એક પ્રશ્ન છે. દીપકભાઈ, દુઃખ શું કરવા લાગે છે? રાગમાં, વિકલ્પમાં, વિભાવમાં દુઃખ શું કરવા લાગે છે? જીવને ભાવના સ્વરૂપની છે એટલે દુઃખ લાગે છે. એ એની ભાવનાથી વિરુદ્ધ જાત છે એટલે એનું દુઃખ લાગ્યા વિના રહે નહીં, જો ખરી ભાવના હોય તો. આ સ્પષ્ટ વાત છે. એટલે તો અહીંયા લીધું, જીવનું સંસાર બળ ઘટ્યા કરે, સંસાર પ્રત્યેની જે જીવની ભાવના તે મોડી પડી જાય તો માર્ગ જરૂર મળે. એ નાસ્તિથી લીધું કે સંસાર પ્રત્યેની જીવની ભાવના મોડી પડી જાય એટલે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉગ્ર થઈ જાય તો માર્ગ જરૂર મળે. આ સ્થિતિ છે, પેલું નાસ્તિથી છે. એમ ભાવનાનો જે વિષય છે એ બહુ મહત્વપૂર્ણ પડખું છે મુમુક્ષુના પરિણામનું. વળી સર્વ જીવને, આ એક સામાન્ય વાત છે, તમામ જીવને જે કાર્યમાં પ્રયોજન સધાતું જણાય તે કાર્યમાં ઘણો રસ ઉત્પન્ન થઈ જાય છે. આ તપાસી લેવું. બધા જ જીવોને જે કાર્યમાં પોતાનું માનેલું, નક્કી કરેલું, વિચારેલું પ્રયોજન સધાતું જણાય, ભલે સાંસારિક પ્રયોજન હોય, તે કાર્યમાં ઘણો રસ ઉત્પન્ન થઈ જાય છે. માણસને સંસારની અંદર તો ડગલે ને પગલે પૈસાની જરૂર છે, આર્થિક પ્રયોજન છે. તમામ જીવ ધનાર્થી છે, જે કોઈ મોક્ષાર્થી નથી એ બધા એક જ વર્ગમાં છે, બધા ધનાર્થી છે. હવે ધન મળે એવા કોઈ સંજોગો સીધા ન દેખાતા હોય ત્યારે અસહાય સ્થિતિમાં પણ એનું ધનાર્થીપણું છોડી નથી દેતો. ઉલટાનો એ ખેદખીન થાય છે, એટલો બધો ખેદખીન થાય છે ત્યારે લોકો એમ કહે છે, ભાઈ કેમ હમણાં કાંઈ આમને કોઈ કામકાજ બીજું ત્રીજું નથી? તો કે મૂંઝાઈ ગયા છે કામકાજ વગર. તો શું કે, શું કે છે કે ભાઈ તો મૂંઝાઈ ગયા છે, પણ કમથામથા મૂંઝાઈ ગયા કે ભાઈ એને જે જરૂર છે એ મળતું નથી માટે મૂંઝાઈ ગયા છે? અહીંયા એમ કહે છે કે તને આત્મા મળતો નથી એના માટેની મૂંઝવણ થઈ. હે, આત્મિક સુખ જે છે, સ્વરૂપ પ્રાપ્તિ છે, એ ન મળે તો છોડી દો, આપણે કાંઈ નહીં બીજું કરી લ્યો એમ ચાલે. એની જરૂરિયાત લાગી હોય તો એની મૂંઝવણથી આવી ના હરિયે. હવે એવી મૂંઝવણમાં ઊભો હોય જીવ અને એમાં કોઈ એમ કે ચાલો થા ઊભા અત્યારે તમને માલામાલ કરી દઈએ, ફક્ત તમારે સહી કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું, બાકી બધું અમારે સંભાળી લેશું, તમારી સહીની જરૂર છે. તો એને કેટલો રસ ઉત્પન્ન થઈ જાય આ વિચારવા જેવો વિષય છે. જેને જેની જરૂરિયાત હોય એ ચીજ સહેજે ઉપલબ્ધ થાય એવું હોય તો એમાં એનો રસ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આ સીધે સીધી વાત છે. તો અહીંયા પણ એમ જ કે છે કે જ્યારે સત્પુરુષો શાસ્ત્રો તને તારું હિત સધાય એવું પ્રયોજન તને બતાવે છે તો તને રસ આવવો જ જોઈએ. જો તને તેની તેની પ્રાપ્તિની ભાવના હોય તો તને રસ જ ઉત્પન્ન થવો જોઈએ. જો તને રસ ઉત્પન્ન થતો ન હોય તો સમજવું કે તને ભાવના નથી, મૂળમાં ભાવના નથી. તો તારું પ્રયોજન કોઈ બતાવશે તો પણ તને રસની ઉત્પત્તિ થશે. એટલે અહીંયા એક સામાન્ય નિયમ લીધો છે કે વળી સર્વજીવને જે કાર્યમાં પ્રયોજન સધાતું જણાય તે કાર્યમાં ઘણો રસ ઉત્પન્ન થઈ જાય છે. આ નિયમ છે, આ સિદ્ધાંત છે. પાયાની વાત છે, પાયાની વાત. પરિણામમાં રસ ઉત્પન્ન થવા અંગેનો આ સિદ્ધાંત છે કે જેને જે જોઈતું હોય તે મળવાનો પ્રસંગ આવે ને એને રસ ન આવે એવું કદી બને નહીં. હવે અહીંયા એમ કહે છે કે તારું પરમેનન્ટ સુખ તને મળે, આત્મિક સુખ, તારું કાયમી સુખ તને મળે, સુખનું તારું પ્રયોજન છે, એ વાત તારી સામે આવે ને તને રસ ન આવે કેમ બને? તને એ ત્યારે જ બને કે ત્યારે તને વિરુદ્ધ ભાવના જો વર્તતી હોય તો. પણ તેની ભાવના હોય ને તને રસ ન ઉત્પન્ન થાય એવું તો કદી બની શકે નહીં. કેમ કે આ તો સિદ્ધાંતિક વાત છે. સિદ્ધાંતિક વાત કહો કે વસ્તુનો સ્વભાવ છે, આ તો એમાં કેમ ફેર પડે? આ પરિણામમાં રસ અંગેનો નિયમ છે. તદ અનુસાર આ સિદ્ધાંત અનુસાર એમ કહેવું છે કે મુમુક્ષુ જીવને પણ નિજ પ્રયોજન સધાય તેવા પ્રકારના પરિણામમાં ઘણો રસ આવે છે. એટલે કોઈ એને આત્મા સંભળાવનાર નીકળે અને આત્માને પ્રાપ્તિની વિધિ બતાવનાર નીકળે તો એનો રસ કેટલો આવે, એને જરૂર હોય તો એને ખબર પડે કેટલો રસ આવે, નહીંતર એને એનો રસ આવતો નથી. હા, એ તો એને પોતાને બોજો લાગે છે ને, દુઃખદાયક પરિણામ છે ખરેખર. એટલે જે અરુચિનો વિષય સામે આવ્યા કરે એમાં તો એને ત્રાસ થાય તો સ્વાભાવિક છે.
Thank you.